તારીખ 16/10/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 251-254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 67
પોતાના જીવનની પરિણામની શું ચાલ છે, કયા દોરે પોતે પરિણમે છે એ સંક્ષિપ્તમાં બતાવ્યું છે. હરી ઈચ્છાથી જીવવું છે. જે કાંઈ આયુષ્ય છે એ કુદરતને આધીન છે. વધારે જીવવું છે કોઈ કારણસર તો કોઈ કારણસર ઓછું જીવવું છે એવું કાંઈ વિકલ્પ નથી. જે કાંઈ જીવન છે એ કુદરત આધીન છે. એ જીવનમાં જે કાંઈ કાર્યો કરવા છે, ચાલવું છે, પરીક્ષાથી ચાલવું છે, બીજાની ઈચ્છા એ ચાલવું છે. અમારે કરવું નહીં કરવું કાંઈ પ્રશ્ન નથી, કેમ કે ઈષ્ટ અનિષ્ટ કાંઈ દેખાતું નથી. એટલા માટે પરીક્ષાથી ચાલવું છે. હજી શું કહેવું, આથી વધારે શું કહેવાનું. આ મારા ચાલતા જીવનનો અને પરિણમનનો પ્રકાર છે. એના ઉપરથી તમારે જે ગ્રહણ કરવું હોય એ કરો. વાત તો એ કહેવાય છે કે જ્યારે અમે પોતે આમ જીવીએ છીએ કે પ્રેમીએ છીએ તો તમારે એ જ યોગ્ય છે. એથી બીજો પ્રકાર યોગ્ય એમ ગ્રહણ કરી. એટલે પોતાના પરિણમનને દર્શાવવામાં પણ હેતુ છે કે સુભાષભાઈ પોતે કેવી રીતે પોતાના જીવનને ઘડે. પુસ્તકો વાંચવાનો હાલ તો પરિચય રાખ્યો વગેરે શબ્દથી સત્સંગ ભક્તિ અને વિતરાગતાનું મહાત્મા વધ્યું હોય તેવા પુસ્તકો સમજ્યું. પુસ્તકો પદ સંગ્રહ વગેરે શબ્દનો પ્રયોગ કર્યો હતો. તે શબ્દથી ખુલાસો કર્યો છે કે તે શબ્દમાં સત્સંગ ભક્તિ અને વિતરાગતાનું મહાત્મા વર્ણ્યું હોય તેવા પુસ્તકો સમજશો. એટલે સિદ્ધાંત જ્ઞાન નથી કેટલું. એમાં સત્સંગ ઉપર વધારે વજન છે એટલે એ વિશે વધારે વાત કરે છે કે સત્સંગ આદિની જેમાં મહાત્મતા વર્ણવી છે તેવા પુસ્તકો અથવા પદો કાવ્યો હોય તે વારંવાર મનન કરવા અને સ્મૃતિમાં રાખવા યોગ્ય સમજશો. સત્સંગ માટે પોતે પહેલેથી જ વધારે વજન છે માટે આગળ પણ વાત કરી એ બધું. જૈન શાસ્ત્ર વાંચવાને બદલે આમ વાંચવા છે. અંબાલાલ ને લખ્યું છે પત્ર પણ વેદાંતની શ્રદ્ધા કરાવવા માટે લખ્યું છે. એમ લખ્યું હતું જૈન શાસ્ત્રો એમાં તમને વાંચવાનો એમ કરીને લખ્યું
છે. 252
એમાં તો છે એ પહેલા નીકળવાનું, આમાં તો છે તો ખ્યાલ એ પહેલા પણ પછી સુભાષ બેને લીધું છે એવો ખ્યાલ છે. મારું જિજ્ઞાસા સ્મરણ રાખવામાં ઉપયોગી એવા વૈરાગ્ય અને ચારિત્ર વાળા પુસ્તકો, એના વૈરાગ્ય સુરક્ષિત વાળા મનુષ્ય સૂત્રો હાલ વાંચવાની ઈચ્છા થાય તો તે નિવૃત્ત કરવા યોગ્ય છે. હું પત્ર પણ લખું છું એમાં બાદ પણ ઉદ્દેશ્યને પત્ર છે, કારણ કે તે જૈન સૂત્રો વાંચવા સમજવામાં વધારે યોગ્ય પણ હોવું જોઈએ. અત્યારે એમને મનાઈ કરે છે, એના બદલે સામાન્ય વૈરાગ ભક્તિ પ્રસંગ મહાત્મા હોય એવા પુસ્તકોનું પરિચય કરો. તે વિના યથાર્થ ફળની પ્રાપ્તિ હોતી નથી. યોગ્યપણે આવ્યા વિના સિદ્ધાંત સૂત્રને સમજે તો પણ યથાર્થ ફળની પ્રાપ્તિ હોતી નથી. એ વાત એમણે વિશેષ વ્યક્તિગત રીતે દરેકને ખ્યાલમાં મૂકી છે કે સિદ્ધાંત સમજવા માટે કેટલીક યોગ્યતા આવ્યા વિના એમને ભલે બુદ્ધિથી કદાચ સમજી લઈએ, ગ્રહણ કરી લઈએ તો પણ એના ફળની પ્રાપ્તિ થતી નથી, એટલે પરિણામ આવતું નથી. એ પ્રકારે તથાપિ બીજા પુસ્તકોની ગેરહાજરી હોય તો ઉત્તરાધ્યયન અને સુવેગડાનું બીજું અધ્યયન વિચારશું. એ બધા પોતે વાંચેલા છે, ઉત્તરાધ્યયન સુવેગડા પોતાનું વાંચેલું છે, એમાંથી કોને શું વાંચવું એ ભલામણ જેવું તારવીને કરે છે. બસો ને 53 છે અંબાલાલ ભાઈ વિરોધ ને કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી તેમ તેની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતા અકાળ અને અશુચિ દોષ હોય, બે પ્રકારના દોષની વાત કરી છે. ઓળખીને જે ભક્તિ થાય છે, સ્વરૂપને ઓળખીને દેવ ગુરુ પુરુષ એમના પ્રત્યે જે ભક્તિ છે અને નિશ્ચય ભક્તિ પોતાની છે, એ પ્રકારે વિતરાગતાનું સ્વરૂપ સમજાયા વિના ઓળખ્યા વિના જે ભક્તિ કરે છે તેમાં બે પ્રકારના દોષ આવે છે, એક અકાળ દોષ અને એક અશુચિ દોષ. અકાળ અને અશુચિનો વિસ્તાર મોટો છે તો પણ ટૂંકામાં લખ્યું છે નીચે પ્રમાણે, એ વિષય વિસ્તારવાળો છે છતાં પણ ટૂંકામાં લખીએ છીએ કે એકાંત પ્રભાત પ્રથમ પ્રભાત એ સેવ્ય ભક્તિ માટે યોગ્ય કાળ છે. સેવ્ય ભક્તિ એટલે બહારની જે સેવા છે, સેવા કરવા યોગ્ય, એ યોગ્ય કાળ છે. એમ કે ભગવાનનું કક્ષાલ વગેરે હોય એ સવારમાં કરવું જોઈએ, પ્રથમ પ્રહારમાં કરવું જોઈએ, રાત્રે કરે કે પ્રણામ કરે છે, એવું નહીં. સ્વરૂપ ચિંતન ભક્તિ, નિશ્ચય ભક્તિ જે છે એ સર્વકાળ માટે સેવ્ય છે, એમાં કોઈ કાળનો પ્રતિબંધ નથી. કોઈ પણ કાળે પોતાના સ્વરૂપનું ચિંતન કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના તે કરી શકે છે. એ કાળની અપેક્ષા બતાવે છે. હવે અશુચિની વાત કરે છે કે વ્યવસ્થિત મન એ સર્વસૂચિનું કારણ છે. વ્યવસ્થિત મન એટલે શાંત ચિત્ત, પોતાના હિત હિતનો વિચાર કરી શકે એવી ક્ષમતાથી જે કાંઈ વિચારણા થાય છે એ વ્યવસ્થિત મન કહેવાય. વ્યવસ્થિત મને સર્વસૂચિનું કારણ છે. બાહ્ય મરાદિક રહિત તન અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ સૂચિ છે. બહારમાં એ સિવાય શરીર શુદ્ધિ અને વાણીની શુદ્ધિ, મન વચન અને કાયા સૂચિની અંદર ત્રણ વાત લીધી. મન શુદ્ધિ, તત્વનો વિચાર, કાયાની શુદ્ધિમાં એક શાસ્ત્રમાં એવી વાત લીધી છે, શ્રી ગુરુવાદીની વયાવત કાયાની શુદ્ધિ લીધી છે અને સત્ય વચન ગુરુ રીતે વચન શુદ્ધિ લીધી છે. એવી રીતે બે કાયા તત્વ વિચાર કે મન શુદ્ધિ છે, એ ઉપાદે રૂપી તત્વ વિચાર અને વિવેક કે મન શુદ્ધિ છે, શ્રી ગુરુવાદીની વયાવત છે કે કાય શુદ્ધિ છે, સત્ય વચન આદિ કે વચન શુદ્ધિ છે. એ શું છે એટલે પવિત્રતા. કોઈ અમારા ભાઈને સંતે લક્ષે લખવામાં આવું લખવા પાછળ વ્યક્તિગત રીતે યોગ્ય માન્યું હશે કે આમને આમ લખીએ, આ જેમને આ પ્રકાર લખવાનો અત્યારે ઠીક છે. એટલે એવા જે જુદા જુદા વિષય જ્યારે ઊભા થાય ત્યારે એવું વિચારવું જોઈએ કે સામાન્ય અત્યારે શું કહેવાની જરૂર છે એ ખ્યાલમાં આવતા એમણે એમ કહ્યું છે. એ વાતનો વિશેષ વિશાળ ક્ષોભ હતો. બસો ને 54મો પત્ર છે ખંભાતના મુમુક્ષ સભાઈઓ ઉપર. એક વ્યક્તિને ઉદ્દેશે નહીં પણ જેટલા એમના પરિચયમાં આવ્યા હતા તે બધાને સમષ્ટિગત અહીંયા વાત કરી છે. કોઈ વ્યક્તિને ઉદ્દેશીને લખવો કે એક સાથે આખા સમૂહને ઉદ્દેશીને લખવો એમાં પણ ફરક પડે છે. જ્યારે વ્યક્તિને ઉદ્દેશીને લખવામાં આવે છે ત્યારે એ વાત એ વ્યક્તિ પૂરતી મર્યાદિત, એ વ્યક્તિ પૂરતી અને તે વ્યક્તિની તે વખતની યોગ્યતા પૂરતી મર્યાદિત છે એટલું લક્ષમાં રાખવું જોઈએ છે. અને જો એ પોતાને એવી કોઈ યોગ્યતા વર્તતી હોય તો એ ત્યાં ગ્રહણ કરવાનું કારણ બને છે. નહીંતર એ વાતને સમષ્ટિગત કરી છે એવા ઉદ્દેશથી કે એવા દ્રષ્ટિકોણથી એને વિચારવી નહીં જોઈએ કે અર્થઘટનમાં ઘટાડવી નહીં જોઈએ. અહીંયા બધા મનુષ્યોને ઉદ્દેશીને લખે છે. આ પત્ર ઘણો સારો છે. ઘણી વાર આપણે અહીંયા સ્વાધ્યાયમાં આધાર લઈએ છીએ. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત થાય છે. જે મુનિઓ નિસંગ દશામાં અસંગ દશામાં વર્તે છે એનું કારણ એ નિર્ભય છે. એકલા રહેવું એ ભયવાન હોય એમ ન રહી શકે અને એ પણ નિર્જન સ્થળમાં. એકલા તો નિર્જન સ્થળમાં જ રહેવાનું બને. નિર્જન સ્થળ તો જંગલ છે, સ્મશાન છે, પર્વત છે, ગુફા છે, એમાં તો નિર્ભય હોય તે રહી શકે. અને નિર્ભયતા ક્યાંથી આવે? કે પોતે શાશ્વત પદાર્થ છે, અવ્યાબાધ પદાર્થ છે, કોઈ બાધા કરી શકે એમ નથી, કોઈ નાશ કરી શકે એમ નથી. એવી નિશંકતા સ્વરૂપની વર્તતી હોય, તે નિસંગ હોય તે નિર્ભય હોય અને નિર્ભય હોય તે નિસંગ થઈ શકે એમને એમ કોઈ નિશંકતા પ્રાપ્ત કરી શકતું નથી. અને કાંઈ ને કાંઈ આરક્ષણ સંરક્ષણ ને વિકલ્પ ને વિચાર અને પ્રવૃત્તિ થયા વિના રહેતી નથી. મથાવું બાંધ્યું છે મૂળ દશાની ભાવનાનું આ મથાવત છે. ખરેખર તો પોતાની મૂળ દશાની જે ભાવના છે એનું મથાવત છે. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. કર્મની પ્રકૃતિઓનો એટલો બધો વિસ્તાર છે, અનંત ભેદ પ્રભેદ છે, કે અનંત પ્રકારની વિચિત્રતાથી એ બધાનો જે ઉદય વિકાસ છે એમાં અનેક વિધ વિચિત્રતા છે. એક જ જીવને જબરદસ્ત પુણ્યનો ઉદય હોય તો પણ કોઈ એક પ્રકારે પાપનો ઉદય પણ હોય, કોઈને ઘણો પાપનો ઉદય હોય ત્યાં એમાં ક્યાંક પુણ્યનો ઉદય કોઈ પ્રકારનો હોય, એમ કંઈક જાતની એક સાથે ચિત્ર વિચિત્ર પરિસ્થિતિ હોય છે. ભરત ચક્રવર્તીના પુણ્ય ઉદય હતો છતાં બાહુબલી લીધે આવ્યા. જોવા એક પ્રકાર બને છે તો ઉદય અનુસાર બને છે. એ તો પુણ્ય ઉદય નહોતો, એ પ્રકારની ત્યાં ક્ષતિ હતી પુણ્યના ઉદયમાં પણ. એવી રીતે અનેક મહાપુરુષોને રામચંદ્રજી વગેરે સુમર્થ પુરુષો શ્રીકૃષ્ણ બધાને અનુકૂળતાને પ્રતિકૂળતા અનેક પ્રકારે આવે છે. પરિસ્થિતિ જેવી છે એમાં પૂર્ણતા નથી, મર્યાદા છે, અપૂર્ણતા છે અથવા મર્યાદા છે. એ આવે છે ને વચનામૃતમાં કે સ્વભાવ અમર્યાદિત છે, પુણ્ય મર્યાદિત નથી, પુણ્ય મર્યાદિત હોય છે, સ્વભાવ અમર્યાદિત હોય છે, પ્રકૃતિ મર્યાદિત છે, સ્વભાવ છે તે અમર્યાદિત, વિભાવ મર્યાદિત છે કેમ કે વિભાવ છે, વિભાવનું ફળ છે તો વિભાવ મર્યાદિત છે, સ્વભાવ છે તો અમર્યાદિત છે એમ છે. પ્રકૃતિના વિસ્તારથી જીવના અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. એ જે ફળ જોવામાં આવે છે એનું નિમિત્ત કારણ તો જીવના દોષ છે, તો એમ સિદ્ધ થાય છે કે જીવ અનંત પ્રકારે દોષ કરે છે. અનંત પ્રકારનો કર્મનો ઉદય જોતા અનંત પ્રકારના પુણ્ય પાપના પરિણામ પણ શુભ શુભ જોવામાં આવે છે. અને આ એ વાતને હવે અધ્યાત્મ ઉપર લઈ જાય છે કે અનંત પ્રકારના દોષ છે પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય. સર્વથી મોટો દોષ મિથ્યાત્મ ન થાય કે જેને લઈને તીવ્ર મુમુક્ષુતા એટલે જ્ઞાન દશા નથી. મુમુક્ષુતા અને તીવ્ર મુમુક્ષુતા એમ બે ભેદ પડ્યા છે. જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન જ ન હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. આટલું જીવને આત્માથી પણ મોક્ષાથી પણ આવતું નથી, અથવા તો જીવ ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગની અંદર જ પ્રવર્તે અનન્ય ભાવે. એવી જે તીવ્ર મુમુક્ષુતા જ્ઞાન દશા મોક્ષ માર્ગની દશા છે એમાં જીવ આવતો નથી, એ જીવનો મોટો દોષ છે, એ સર્વથી મોટો દોષ છે. ક્યાંથી વાત લઈ લીધી? દોષના ફળ ઉપરથી દોષ લીધો અને એ દોષની અંદર મુખ્ય દોષ આ છે કે જીવને પોતાને જો પરિભ્રમણ મટાડવાનો ભાવ થાય તો એને સમજવું કે પરિભ્રમણ મટાડવામાં એને આત્માર્થતા આવી છે, મુમુક્ષુતા ઉત્પન્ન એને થઈ છે. તો પ્રાય એમ જોવામાં આવે છે કે જીવને મુમુક્ષુતા જ ઉત્પન્ન થતી નથી, તીવ્ર મુમુક્ષુતા તો એથી આગળની દશા છે. આત્માર્થી છે, મોક્ષાર્થી છે, પાત્રતા વાળા છે, એ મુમુક્ષુ છે. એટલે પાત્રતા અને જ્ઞાની બેની વાત કરી છે. એ દશામાં જીવ નથી આવતો ત્યાં સુધી એ ગમે તેવો સજ્જન દેખાતો હોય, ગમે તે પ્રકારે વર્તતો હોય, ત્યાગની વૈરાગ્યની તપની દાનની ભક્તિને, પૂજાને, શાસ્ત્ર સ્વાધ્યાયને, વિદવત્તાને કોઈ પણ ભૂમિકામાં દેખાતો હોય તો પણ એ સૌથી મોટા દોષને આધીન રહીને વર્તે છે એમ લેવું. સૌથી મોટો દોષ છે એ રીતે મૂકો છો. કેમકે મુખ્ય વાત એ છે કે જીવને પરિભ્રમણથી મુક્ત થવું છે કે નહીં, જન્મ મરણ મટાડવા છે કે નહીં. જન્મ મરણ મટાડવા એમ કહો કે મોક્ષાર્થી પણ કહો, એક જ વાત છે, એક અસ્થિનાસ્થિથી વાત છે. એ પ્રયોજન ન હોય અને એ વાતનું લક્ષ્ય ન હોય પોતાની ધાર્મિક પ્રવૃત્તિમાં તો જીવને જરૂર અન્યથા કોઈ બીજું લક્ષ્ય છે, અન્ય પ્રકારે કોઈ બીજું લક્ષ્ય છે એ સાબિત કરવાની જરૂર રહેતી નથી. એટલે કાં તો મોક્ષ હેતુ ધર્મ જીવ આચરે છે અને કાં તો જીવ ભોગ હેતુ ધર્મ આચરે છે. કેમકે બીજા બધા પરિણામનું ફળ પુનિબંધ છે કે જે ભોગનો દીપો છે. એટલે બે જ પ્રકાર છે, ત્રીજો પ્રકાર નથી. ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે, બાકીની ત્રણ ગતિને છોડી દઈએ અને ત્યારે આપણા જીવો મનુષ્ય ગતિમાં છે એટલે એની ચર્ચા પોતાને લાગુ પડે છે, બીજાની ચર્ચા પોતાને લાગુ પડતી નથી. પછી કોઈ વાત કોઈ અંશે લાગુ પડે બીજી વાત છે. ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય જ છે, મનુષ્ય ગતિમાં ચાલે છે, અનેક પ્રકારના ધર્મમત ચાલે છે અને ખાસ કરીને આ ક્ષેત્રમાં મહાવિદ્યા ક્ષેત્રમાં તો બીજા ધર્મમત ચાલતા નથી. એક જૈન ધર્મ સિવાય બીજો કોઈ મત ત્યાં પ્રસિદ્ધપણે પ્રવર્તતો નથી. અભિપ્રાયની વાત જુદી છે. અહીંયા આ ક્ષેત્ર મનુષ્યાત્મા અને આ ક્ષેત્રની વાત લીધી છે અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે. જ્યાં જે જન્મ મુસલમાનના ઘરે જન્મે તો મસ્જિદમાં જવાનું છે, બ્રાહ્મણના ઘરે જન્મે તો શંકરના ઘરે જવાનું છે, જૈનના ઘરે જન્મે તો દેરાસર જવાનું છે, જૈન મંદિર જવાનું છે. લોકો અત્યારે તો એવું નથી રહ્યું, અત્યારે તો જૈનના ઘરે જન્મ હોય અને માતાજીના મંદિરમાં હાલતો થાય છે કે હાલો મહાલક્ષ્મી માતાનું મંદિર બાજુમાં જ છે તો ભેગા ભેગા એક પંથ ગોતા રસ્તામાં છે, આપણે ક્યાં ચાઇના આટો ખાવો છે. બધા ભગવાન સરખા ઘર બાજુ મંદિર છે, આમ તો હનુમાનજીનું મંદિર છે, ગોળીબાર હનુમાન કહેવાય. અંદર તો બોલાવો તો એને લગભગ હિન્દુ એના બધા દેવો ત્યાંથી માંડીને અત્યારે જે માન્યતા થઈ ગઈ છે આ સાંઈબાબાની અને પેલા વીરપુરના જલારામ બાપાની બીજા જગ્યાને જેને લોકો અત્યારે માનતા છે બધા એને સ્થાય પાસે પ્રતિષ્ઠા કરવાની કાંઈ જરૂર નહીં. મૂર્તિ બનાવી નાખે પથ્થરની કે આની આપણે બનાવે છે ને પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવે મૂકી દઈએ છીએ. શું ના પાય પૈસો નાખી દે, દુકાન ખોલવી છે અને શું છે કે ભાઈ ગ્રાહક એ બધા ગ્રાહક આપણા સાચવવા, ખાંડવાળાને ખાંડ આપવી જોઈએ, ગોળવાળાને ગોળ, તેલવાળાને તેલ આપવું જોઈએ, માચીસવાળાને માચીસ આપવું જોઈએ. તમારે જે જોતું હોય અમારી દુકાને મળશે, પ્રોવિઝન સ્ટોર છે, એ બધું મળશે. પ્રોવિઝન સ્ટોર શું થાય ખબર ને, પ્રોવિઝન એટલે બધે પ્રકારની સગવડ મળે, બધું પ્રોવિઝન તમારું વચવા છે, બધી સગવડ તમારી જે આવે. માતાજી દસ પંદર જાતની માતાજી રાખે છે લાઈન ધન, અફલાણી માતા અફલાણી માતા નામે આપણને ના આવડે, એટલા બધા નામ ગોતી કહે છે. ત્યાં સામાન્ય આટો એ કણમી પટેલા આપે બીજા ત્રીજા બધા લોકો આવતા હોય, એ બધું જે માન્યતા માનતા હોય દસ બાર જાતની માતાજી છે, શંકર રામ કૃષ્ણ બધા હનુમાનજીથી માંડીને બધાને રાખ્યા છે. એટલે હવે તો અમુક ધર્મમત એ વાત નથી રહી, ત્યાંથી ક્યાં બધું ઇન્ટર બિન્ટર ચાલે છે કઈ સમજાતું નથી. લોકોને શું છે કે એક લોભ થઈ ગયો છે, તમે ગમે તે દેવને માનો આપણને તો એ લાભ કરે એટલું જ જોવાનું છે. પછી ધીરુભાઈ લાભ કરે કે બીજું લાભ કરે કે શાંતિ લાભ કરે એ જોઈએ. આપણને લાભ દેનાર જોઈએ, આપણે તો લેવા વાળા છીએ, દેનાર જોઈએ. ગમે તે દે એની સાથે આપણે કઈ લેવા દેવા નથી. મેળવી દે કે શીખોતરી દે, આપણે તો જે આપે આપણે આપે ના ભલ્લા એના જેવું થઈ ગયું.
એટલે
શુદ્ધતામાં સ્વભાવમાં સ્વભાવ પરિણામ નહીં, વિભાગ નહીં, વિભાગ સ્વભાવમાં આ ફરક છે એમ તો પુણ્યાદિ તો વિભાગ છે. વિભાવ થવાની યોગ્યતા છે, અમર્યાદિત છે. જો અમર્યાદિત વિભાવ થવાની યોગ્યતા હોય તો વિભાવ મટે નહીં, એનો નાશ ન થઈ શકે, કેમ કે એની અનંતતા છે. જે થઈ મર્યાદા એમાં એની મર્યાદા છે એમ છે. પછી શુભ હોય તો મર્યાદા છે, અશુભ હોય તો પણ એની મર્યાદા છે. એટલે તો એનું ફળ પણ મર્યાદિત છે ને, કોઈની અનંત આયુષ હોય છે અનંતકાળનું નહીં, બધી મર્યાદા છે એની. ઘણું કરીને મનુષ્ય આત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી ધર્મ તે ધર્મમત પ્રમાણે તે પ્રવર્તવાનું કરે છે એમ માને છે. એમ માને છે કે અમે ફલાણા ધર્મી, અમે તો સ્વામિનારાયણવાળા છે, અમે સત્સંગી, એમ માને છે. પણ એનું નામ કાંઈ મુમુક્ષુતા નથી. કોઈ પણ ધર્મચુસ્તતા હોય, જે તે ધર્મમાં કુલ ધર્મ પ્રમાણે એ ચુસ્ત વર્તતો હોય, પછી ભલે એ જૈન હોય તો હોય, તે અહીંયા એ બંધન નથી રાખ્યું. એમણે જૈન હોય કે અજૈન હોય, કુલ ધર્મમાં જન્મ કુલ ધર્મ પ્રમાણે વર્ત્યો અને ચુસ્તપણે વર્ત્યો, માટે એ મુમુક્ષુ છે એમ અહીંયા કહેવું નથી. એટલે કંઈ મુમુક્ષુતા નથી આવતી, એનું નામ તો મુમુક્ષુતા નથી. એનું ઉદય છે, મુમુક્ષુતા તો એનું નામ છે, જુદા પડવું છે. મોક્ષમાં જવું છે એટલે ઉદયથી જુદા પડવું છે. હવે બહુ સરસ વ્યાખ્યા કરી છે મુમુક્ષુતાની, જે વ્યાખ્યા કરી છે બહુ સારી કરી છે કે મુમુક્ષુતા તે છે, એવું કાંઈ ઓલી મુમુક્ષુતા નથી ધર્મચુસ્તતા, તે મુમુક્ષુતા તે છે કે સર્વ પ્રકારની મહાશક્તિથી મુંજાય અને એક મોક્ષને વિશે જ યત્ન કરવો, આટલું નાનું નામ મુમુક્ષુતા છે. એક લીટીમાં એની વ્યાખ્યા કરે છે કે મુમુક્ષુતા તેને કહીએ કે સર્વ પ્રકારના મોહના નિમિત્તો છે એના પ્રત્યેના પોતાના જે આસક્તિના પરિણામ છે, એની અંદર ઉત્પન્ન થતી જે આકુલતા છે એની મૂંઝવણ થાય અને જીવ એનાથી પાછો વળીને એક મોક્ષને માટે યત્ન કરે તો એને મુમુક્ષુતા કહીએ. અથવા પૂર્ણ શુદ્ધિ માટે સર્વ પ્રકારની, તો સર્વ પ્રકારની મોહ શક્તિ છે. કોઈ એમ કહે કે દર્શન મોહ માટે તો ભલે ચારિત્ર મોહનો અમને વાંધો નથી, એમ નથી. શું પરિપૂર્ણ નિર્દોષ થવાની વાત છે, પૂર્ણ નિર્દોષ થવાની વાત છે. પૂર્ણતાનું લક્ષ કહો, પરિભ્રમણનો નાશ કહો, અથવા સર્વશુદ્ધિ થવાનું કહો. એ સર્વ પ્રકારની મોહાશક્તિથી મુંજાઈને
મિથ્યાત્મનો રોગ, દર્શનનો રોગ બહુ ઉતરી ગયો એવી સ્થિતિ છે. એટલે તો કહું ને શ્રીમદજી, એમણે કહેલું કરેલું સર્વસંમત કરવું. વિરોધ ઉઠે છે અથવા એને સંમત થતું નથી, દર્શન મોહને માં જીવ ઘણો વર્તે છે. ભાવ દર્શન મોહની અંદર જીવ તીવ્રપણે વર્તે છે ત્યારે એ ઊંધો ઊંધો ચાલે છે. સંયોગમાં રુચિ છે એ દર્શન મોહ નું કારણ છે. સંયોગમાં સુખ બુદ્ધિ છે એ દર્શન મોહ છે. હા, એને દ્વેષ આવે છે. એ તો કેટલાક તો એવા હોય કે જે સંયોગમાં આત્માની અરુચિ છે એટલે બધી અરુચિ જ ગણવી જોઈએ. પણ જે પ્રગટ દ્વેષ કરે છે એવો એના પરિણામ ચાલે છે એ તો ઘણી મુશ્કેલીમાં મુકાયેલા જેવો છે. ઘણી મુશ્કેલીમાં મુકાયેલા જેવો છે. અથવા તીવ્ર અનંતાની મંદિના કસાયમાં વર્તે છે એ પ્રકાર છે. અમૃત છે બધું, જ્ઞાની ના વચનો એટલે અમૃત છે બધું. એટલે એમાંથી અમૃત નો રસ લેવાનો છે. જે અમૃત છે એમાંથી અમૃત નો રસ લેવાનો છે. ખાલી જી ઓલા પરમાણુ નો ઉદય છે અને આ જીવ નો ભાવ છે. દ્રવ કર્મ ને ભાવ કર્મ માં, ભાવ કર્મ તે જીવ નું કાર્ય છે, કર્મ એટલે કાર્ય, અને દ્રવ કર્મ એટલે ત્યાં પરમાણુ ની પર્યાય છે. કર્મ ની પર્યાય તે પ્રકૃતિ ને તે દ્રવ કર્મ છે. શાસ્ત્ર સ્વાધ્યાય એટલે પુસ્તક ના વચનો નો અર્થ કરવો એટલું નહીં.
એવું લક્ષ્ય થાય એને મુમુક્ષુતા કહેવી, એનું નામ મુમુક્ષુતા છે. મોક્ષાર્થીની વાત લીધી છે. 17-18 ગાથામાં પણ મોક્ષાર્થી શબ્દ વાપર્યો છે. મોક્ષાર્થીમાં આત્માર્થી પણ આવી જાય છે, પણ આત્માર્થી શબ્દ નથી વાપરતા, મોક્ષાર્થી શબ્દ વાપરે છે. કેમ કે આત્માર્થીની ભૂમિકા એ વર્તમાન જ્ઞાન દશા થયા પહેલાની એક પાત્રતાનો વિષય થઈ ગયો. તો એને માત્ર આત્માર્થી થવું છે એમ નથી, પણ પૂર્ણ શુદ્ધ થવું છે એમ વાત છે. પહેલેથી એમ વાત છે કે પૂર્ણ શુદ્ધ થવું છે. અને તો કોઈ પણ માણસ મકાન બનાવે તો એમ પહેલા નક્કી કરે છે કે આને 2 માળવાળું બનાવવું છે કે 22 માળવાળું બનાવવું છે. પાયો કેવી રીતે ખોદશો? 2 માળનો પાયો ખોદો હોય એના ઉપર બીજા 20 માળ નહીં લાગે. જો 22 માળનું કરવું હશે તો પહેલેથી જ પાયો બીજી રીતે ખોલવો પડશે. એમ મોક્ષાર્થી હોય એની જે પાત્રતા છે એ વાત સાવ જુદી છે. આ વાત જૈન દર્શનના પાયાની છે. અન્ય દર્શનમાં એ વાત નથી. એવી રીતે ત્યાં તો ગ્રસ્ત હોય કે સાધુ હોય એ પોતપોતાની ભૂમિકા પૂરતો જ વિચાર કરે છે. જ્યારે અહીંયા પહેલેથી જ તો મોક્ષની ભૂમિકાની વાત છે, પછી પાત્રતા ઊભી થાય છે. ત્યાંથી પાત્રતાની શરૂઆત થાય છે. એ પહેલાં કોઈ પાત્રતાની શરૂઆત નથી. એ બહુ મુદ્દાનો વિષય છે. વ્યવહાર અને વેપાર આ લક્ષ્ય કરવાનો, છૂટવાના લક્ષ્ય કરવાનો, બંધાવાના લક્ષ્ય નહીં. આમાંથી છૂટવું છે, અહીંથી છૂટવું છે, અહીંથી છૂટવું છે. છૂટવું 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 થવું જોઈએ ને, તો છોડી શકે. ને એ યથાર્થ પ્રકારે નહીં તો છોડે છે તો ઘણા, પણ યથાર્થ પ્રકારે નથી છોડતા. અને તીવ્ર મુમુક્ષુતા એ છે કે અનન્ય પ્રેમે, અનન્ય રૂચિથી, પ્રેમ એટલે રૂચિ અહીંયા લેવું, અનન્ય ભાવથી, અનન્ય પુરુષાર્થ મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું, પ્રતિ સમય મોક્ષ માર્ગમાં પરિણમે. એ ચતુર્થ ગુણ સ્થાન પછીની દશા છે. એ પહેલાં મોક્ષ માર્ગમાં પ્રવર્તવું નથી, પ્રવેશ નથી. એને તીવ્ર મુમુક્ષુ અહીંયા કહી છે. મુમુક્ષુઓને પત્ર લખ્યો છે એટલે તીવ્ર મુમુક્ષુતાની વાતનો વિસ્તાર નથી કરતા, વ્યાખ્યા કરી નથી પણ વિસ્તાર નથી કરતા. તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી. શું કહ્યું? અહીંયા આ પ્રકરણ મારે લેવું નથી. તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી પણ મુમુક્ષુતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. અહીંયા વિચાર કરવાનો છે, બહુ વિચારણીય સ્થળ છે. એમ ન કહ્યું કે ફલાણું પુસ્તક તમે સમયસર વાંચો તો મુમુક્ષુતા આવશે. એમ કહ્યું કે તમે તત્વજ્ઞાનનો અભ્યાસ કરો, એના વર્ગ ચાલતા હોય, શિબિર ચાલતા હોય, જ્યાં એને સ્વાધ્યાય થતો હોય ત્યાં જઈને બેસવા માટે મુમુક્ષુતા આવશે, એ કંઈ નથી. કે તમે આત્માને વિચાર ના કરો એને નથી કીધું. વિચાર માટે એવું હશે કે તમારા આત્માને વિચાર ના કરવી, આત્માનું ચિંતન કરવું, એની નથી કીધું. મુમુક્ષુતા કેવી રીતે ઉત્પન્ન થાય છે? કે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે. સીધો પહેલે તે અવલોકનમાં મૂકે છે. જોવું, અવલોકવું, જોવું એટલે અવલોકવું. પદ્ધતિ સિદ્ધિ આવેલી છે કે મુમુક્ષુતા ઉત્પન્ન કરવી છે તો તને તારા દોષ દેખાય છે કે નહીં. એટલે પહેલાં તો વ્યક્ત જે દ્રવગુણ પર્યાય છે, જો વ્યવસ્થિત વિચારીએ તો સિદ્ધાંતિક રીતે કે દ્રવગુણ પર્યાયમાં વ્યક્ત તો પર્યાય છે અને વ્યક્તની અંદર પણ સ્થૂળ ભાવ તો દોષના છે. હવે વ્યક્ત અવસ્થા અને એની સ્થૂળતા એ ન દેખાય એ પહેલાં એ આત્માને ક્યાં જોવા જવાનું હતું કે તું સ્વરૂપ ચિંતન કરજે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ક્યાંથી જશે? એટલે એકડે એકથી શરૂ કરાવે છે કે અહીંથી શરૂઆત કરો. વિચારણામાં લઈ ગયા, અવલોકવામાં લઈ ગયા. મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે. દોષ જોવા એટલું નથી લીધું, જોવાની રીત લીધી છે, જોવાની પદ્ધતિની વાત કરી છે. સાથે સાથે આ પદ્ધતિથી પણ દોષ જો, નિષ્પક્ષ થઈને તારા દોષને જો પક્ષ કરી શકો. આટલો દોષ હોય એમાં શું વાંધો? હું તો હજી ગ્રસ્તી છું, સાધારણ માણસ છું, શું આટલો તો દોષ મને હોય જ ને. હે, અથવા બીજાના દોષનો તને તિરસ્કાર થાય છે, ઘૃણા થાય છે, તો તારા દોષનો પણ તને તિરસ્કાર ને ઘૃણા થવી જોઈએ. એમ બીજાના દોષની રીતે જોઈએ. તારા દોષને તો તું આવો કરી નાખ કોઈને કોઈ બાને, કે એ તો આમ થયું એટલે મને આવો વિકલ્પ આવ્યો, એ તો ફલાણી વાત ઊભી થઈ એટલે મેં તો આમ કીધું, એટલે મેં આમ મને ભાવ કર્યો. પક્ષપાત કર્યા, પક્ષપાત નહીં કરો. અહીંયા અવલોકન અને મધ્યસ્થતાથી અવલોકન એટલું અહીંયા વિશેષતા છે. તો મધ્યસ્થા, તારા દોષ જોવા માટે પણ તું મધ્યસ્થા, નિષ્પક્ષતા, અપક્ષપાતપણે તારા દોષને સમજો. એની સામે શું ગુણ ઉત્પન્ન થશે? કે તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. પહેલામાં પહેલી વાત એ છે કે જીવ અનાદિનો સ્વચ્છંદી થઈને વર્તે છે, એમાં ખાસ કરીને મનુષ્યાત્મા છે એ સ્વચ્છંદી વધારે છે. એક તો એને પોતાના કુળ ધર્મને જલ્દી છોડતો નથી. શું? કુળ ધર્મને છોડવામાં એને એમ લાગે છે કે મારો કુળ ધર્મ છે એ જ બરાબર છે, માટે એને મારે ન છોડવો જોઈએ. આ એક એની જે માન્યતા છે એ સ્વચ્છંદપૂર્વકની છે, પક્ષપાતપૂર્વકની છે. કે તું નિષ્પક્ષ થઈ જાય, તારા દોષને તું નિષ્પક્ષ થઈને જો, પહેલું કામ એ થશે કે તારો જે સ્વચ્છંદ છે એનો નાશ થશે, ઘટશે, પહેલાં ઘટશે, ઘટીને નાશ થવાના પ્રક્રિયામાં આવશે. પછી જે મૂળ જૈન મતમાં હોય એને પણ એ જ સિદ્ધાંત લાગવો પડે છે. એમની મનની વાત થઈ કે એને તો એમ માને તો કોઈ ધર્મ બદલવાનો છે, પણ અમારે ક્યાં બદલવાનો છે? દિગંબર છે એને એમ નથી, તું જઈ દઈશ તો જઈને ભાષે થઈને વર્તે છો. જો તે મુમુક્ષુ નથી, જ્ઞાની નથી, તો જૈનના નામે જૈના ભાષે થઈને તો વર્તે છો. અને એ સ્વચ્છંદપણું છે. સ્વચ્છંદ જે થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે, કયા પ્રકારે? આ પ્રકારે, જે મુમુક્ષુ જીવ પોતાના દોષ નિષ્પક્ષપણે જોવે છે, જોવે છે ત્યારે એને ખેદ અવશ્ય થાય છે, ખેદ થાય છે, એની નિંદા ગ્રહ પણ એ કરે છે. એ બધો પ્રકાર છે એની અંદર, એ બધું લઈ લેવાય એની અંદર. ત્યારે એનો સ્વચ્છંદ કોઈ અંશે દબાય છે, હાનિ પામે છે, એવી પરિસ્થિતિમાં સર્વાંશે નાશ થવાનું તો જ્ઞાનની ભૂમિકામાં છે, પણ મુમુક્ષુતામાં સ્વચ્છંદ હસ્તોડી એટલા ઘણી રીતે હાનિ પામે છે. અને સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં કેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા થાય છે, કેટલી બોધબીજ યોગ્ય ભૂમિકા ત્યાં થાય છે, આ એને ભૂમિકા બાંધી મુમુક્ષુતાની. પહેલો બોધ ગ્રહણ કરવાની વાત નથી લીધી કે તું સિદ્ધાંત શાસ્ત્રો વાંચીને સિદ્ધાંતિક બોધ ગ્રહણ કરજે, ઉપદેશ શાસ્ત્રો વાંચીને ઉપદેશ બોધનું ગ્રહણ કરજે. બોધના બે પ્રકાર જુદા છે, સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ. તો તું ફલાણા બોધનું શાસ્ત્ર વાંચીને બોધ ગ્રહણ કરજે એમ નથી લીધું. બોધ ગ્રહણ કરવાની તું ભૂમિકા તૈયાર કરજે. એ ભૂમિકા તૈયાર કરવામાં શું નડે છે કે ત્યાં જે ધાવા ઝાંખરા છે એ તારા દોષ છે. ધાવા ઝાંખરા સાફ કર્યા વિના એની ભૂમિકા ક્યાંથી તૈયાર થવાની? એમાં વાવિષ્ણુ બોધને વૃક્ષે છે, એમાં દોષને અવલોકન કર્યા વિના, મધ્યસ્થતાથી નિષ્પક્ષપણે જાણ્યા વિના, દોષ ટાળવાના હેતુપૂર્વક, દોષ ટાળવાના ઉદ્દેશથી જે દોષને અવલોકવાની વાત છે, માત્ર અવલોકન કરવાની વાત નથી, પણ દોષને ટાળવાનો જેમાં ઉદ્દેશને હેતુ રહ્યો છે, એવો દ્રષ્ટિકોણ જેને અપનાવ્યો છે, ગ્રહણ કર્યો છે, એ દ્રષ્ટિકોણ ગ્રહણ કરવાથી અવશ્ય સ્વચ્છંદની હાનિ થાય છે. જ્યાં સ્વચ્છંદની હાનિ થાય છે ત્યાં બોધબીજની પ્રાપ્ત ભૂમિકા અથવા યોગ્યતા આવે છે. એ પહેલાં ઉપદેશની વાતો નિરર્થક અનંતવાર ગઈ છે એનું આ મુખ્ય કારણ છે. મૂળ કારણ જ આ છે કે ઉપદેશ તો જીવે અનંતવાર સાંભળ્યો છે પણ વ્યર્થ ગયો છે, કેમ કે એને ભૂમિકામાં જ આવ્યો નથી. એ ઉપદેશ ક્યાંથી લાગતો, ચોંટવાનો હતો કે લાગવાનો હતો? નથી આપણે ત્યાં કહેતા ભાઈ, તો ઘણી વાર પ્રશ્ન ઉઠાવે છે ન્યાયતંત્ર કે આવું બધું સાંભળીએ છીએ ઘણું, પણ કંઈ સાંભળ્યા છતાં કેમ કાંઈ થતું નથી, તો હું ભૂમિકા તૈયાર કરી નથી, પોતે પોતાની ભૂમિકા તૈયાર કરી નથી, તો ઉપદેશ ક્યાંથી લાગવાનો હતો, ઉપદેશને ક્યાંથી અસર થવાની હતી? એમનું તો ઘણું વજન છે ત્રિમુજીનું, મુમુક્ષુતાની ભૂમિકા ઉપર ઘણું વજન છે. એટલે આ શાસ્ત્ર મુમુક્ષુને સિદ્ધ ઉપકારી છે એમ કહીએ તો ચાલે. ઘણી સૂક્ષ્મ બધી વાતો કીધી છે. એટલે જેટલો સ્વચ્છંદ હાની પામ્યો, જેટલો સ્વચ્છંદ ગયો, તેટલી યોગ્ય ભૂમિકા સમજવી એમ કહે છે. આપણે તો સિદ્ધાંત શાસ્ત્રો વાંચવા મંડી ગયા વગર એવું કહેતા એમ આપણા લોકો, તો જ્ઞાનની ભૂલ કાઢવા મંડી ગયા. શ્રીમદજીની આયા ભૂલ છે ને, ગુરુદેવની આયા ભૂલ છે ને, પુરાણો આયા છે, તીવ્ર સ્વચ્છંદની ભૂમિકા કહેવાય. આપણા બધા જીવે એ જ કર્યું છે, અનંત કાળ સુધી એ જ કર્યું છે. ભૂમિકા પ્રાપ્ત થયા વિના, યોગ્યતા આવ્યા વિના ઉપદેશ ગ્રહણ કરવા માટે બેસી ગયા. ઉપદેશ લેવો જોઈએ, ઉપદેશ મેળવવો જોઈએ, પ્રાપ્ત કરવો જોઈએ. તો ક્યાંક સિદ્ધાંત બોધનો ઉપદેશ ચાલે, તો ક્યાંક ઉપદેશ બોધનો ઉપદેશ ચાલે. બે પ્રકારે બોધ છે, સિદ્ધાંતનો ઉપદેશનો. તો નથી તો સિદ્ધાંત બોધ અડવાનો, નથી ઉપદેશ બોધ અડવાનો, ભૂમિકા નથી વાયવા વાવવાની, ભૂમિકા તો જોઈએ કે નહીં, એ વાત છે. જમીન નીચે રહેવાની વાત છે. એમાંથી ઉગે ઉગે વાળે તો બીજા વગર રે ને. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાની પામ્યો છે ત્યાં કેટલી બોધવીજ યોગ્ય ભૂમિકા થાય છે. એમાં એટલો બધો સ્વચ્છંદ હોય કે જ્ઞાનીને શિખામણ આપે અથવા પોતે સાંભળવા બેસે અને આ શિખામણ સંભળાવતા હોય એને આપણે ભાઈ આપને આમ હોવું જોઈએ એવા બધા પ્રકારના સ્વચ્છંદ ના ચાલે. અવલોકન કરતો હોય નિષ્પક્ષપણે અને એ રીતે સ્વચ્છંદ થોડો ઘણો દબાણો હોય એવા મુમુક્ષુ જીવને માર્ગ પ્રાપ્તિ એટલે સમ્યક દર્શન અને સ્વાનુભવ તે અનુભવ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. આ એમનો બહુ ઊંડો અભ્યાસ છે આ વિષયનો, ઘણી સૂક્ષ્મ દ્રષ્ટિ છે એટલે એમણે ત્રણ વાત અહીંયા નાખી છે. એની વાત છે દબાઈ હોય એને તો લાગુ નથી પડતી આ વાત. એમ જે જે અવલોકનમાં આવ્યો ન હોય પોતાના દોષ નિષ્પક્ષપણે જોતો ન હોય એને તો આ તમને કોઈ વાત લાગુ પડવાનો પણ પ્રશ્ન નથી. સત્પુરુષના વિવેકની વાત ત્યાર પછી લીધી છે એ વાત થોડી આનુષંગિક છે કે જો કોઈ જે સ્વચ્છંદ હોય છે તો પણ જો સત્પુરુષ પ્રત્યે વિનમ્ર થઈને એના ચરણમાં જવાનું ઈચ્છે છે કે મારે હું મારા દોષ તો જોઈ શકતો નથી અથવા એ પ્રકારની જે મારી લગ્ન નથી દોષને ટાળવાની સ્વચ્છંદને મટાડવાની તો થોડોક સહેલો ઉપાય એ છે કે એ સત્પુરુષના ચરણમાં જાય છે તો સત્પુરુષને ખ્યાલ આપે છે ક્યારેક ક્યારેક જો ભાઈ આ રીતે સ્વચ્છંદ ન થાય આવો દોષ ન હોય જરા ધ્યાન રાખતું તારા તારા ઉપર થોડુંક તું તારું ધ્યાન રાખતું બીજાના ઉપર નહીં પણ તારા ઉપર ધ્યાન રાખ એવો ત્યાં થોડો પ્રકાર બને છે. પણ એમણે તો અહીંથી ભૂમિકા બાંધી છે એમને કોઈ વાત નથી લીધી આ વાત લીધી છે ક્યાં કોઈ વાત લે છે એટલે એ વાત વચ્ચે લીધી પણ અહીંયા એ વાત નથી લીધી. અહીં તો એમ કહે છે કે તું પહેલાં તારા દોષનું નિષ્પક્ષપણે અવલોકન કરીને સ્વચ્છંદની હાનિ થાય પછી આ ત્રણ કારણોને તપાસજે કે આમાંથી કોઈ ક્ષતિ નથી ને તારામાં અને એ પણ ટાળજે. એ વગર પછી આગળની વાત નથી પદ્ધતિ આમ લીધી છે. સત્સંગ તો શું છે કે જીવને હિત બુદ્ધિ થવાનું નિમિત્ત છે અને જેને હિત બુદ્ધિ થઈ છે એને પણ સત્સંગ યોગ્ય છે. તો જેને હિત બુદ્ધિ નથી થઈ એને તો કે એને પણ સત્સંગ યોગ્ય છે કે હિત બુદ્ધિ ઉડે એમ એવી રીતે એમાં એ એક વિષય એ બહુ વિશિષ્ટ છે કે બે ભૂમિકામાં એમ તો ભૂમિકા ઊભી કરી દે છે કાં તો ઊભી થઈ હોય એને આગળ લઈ જાય છે અને કાં તો ભૂમિકા ન ઊભી થઈ હોય તો ઊભી કરી દે છે. એ સત્સંગની અંદર વિશિષ્ટ એ વાત લે છે પોતે ક્યાંક ક્યાંક એ વાત લીધી છે પોતે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે યોગ્યતા ન હોય તો શું કરવું તો કે કોઈ સત્સંગમાં જાય એના માટે એ વાત કરી છે. અહીંયા તો અખંભાતના મુમુક્ષુ છે ને એટલે જોયું છે કે સત્પુરુષની નજીક તો આવ્યા છે આ લોકો તમે સત્પુરુષની નજીક આવ્યા છો તો પહેલાં આ તૈયારી કરી રહ્યા છો કે એમને આવ્યા છો એમ અમે નક્કી કરાવે છે. એમ સામે જે વ્યક્તિઓ છે એમાં એક પ્રકાર તો જોઈ લીધો છે જોકે એ પ્રકાર ખામીવાળો છે એમ પોતે કહે છે કે તમારા એ પ્રકારમાં અમે ખામી જોઈએ છીએ પણ એ વાત પછી નહીં છે. પહેલાં તમે આ તૈયારી કરી છે અપક્ષપાતપણે તમારા દોષનું અવલોકન કરો છો અને એ અવલોકન કરતા તમારો સ્વચ્છંદ છે એ દબાણ છે તો હવે માર્ગ પ્રાપ્તિ માટે જે ત્રણ કારણ છે એ ત્રણ કારણ તમારામાં વર્તે છે એનો મારો ખ્યાલ છે એમ ચોખ્ખું લખ્યું છે. તો બીજો ત્રીજો ચોથો પાંચમા પેરેગ્રાફમાં છે. આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષુમાં અમે જોયા છે, માટે આ પત્ર લખ્યો છે. એટલે આ ત્રણ કારણની ચર્ચા કરી છે કે અમે જોઈ છે, જોયા છે મુમુક્ષુઓની અંદર આ ક્ષતિ છે. એ ખ્યાલ છે એમાં આ લોકની અલ્પ પણ સુખેચ્છા. શું કહે છે? આ લોકની અલ્પ પણ સુખેચ્છા. ઘણી ઘણા આ લોકની લૌકિક સુખની ઘણી ઈચ્છા, એનો તો કોઈ ક્લાસ નથી. એમ કહે છે શું? અલ્પ પણ સુખેચ્છા, એ વાત લીધી છે. આ તો મુનિદશા સુધી આ વાત લીધી છે. શાસ્ત્રકારો તો આ વાત મુનિદશા સુધી લીધી છે. તમની દ્રષ્ટિ માટે લીધી છે, મુનિઓ માટે લીધી છે. કે ભૂલે ચૂકે ક્યાંય પણ જે લોકની સુખેચ્છા છે, સુયોગની સુખેચ્છા છે, અનુકૂળતામાં સુખેચ્છા છે, એ અનાત્મ બુદ્ધિ છે. આત્મા નથી ત્યાં આત્માની બુદ્ધિ છે, સુખ નથી ત્યાં સુખની બુદ્ધિ છે. આ સિદ્ધિ જ દર્શન મોહની ચેષ્ટા છે. ખરેખર તો એમ છે, દર્શન મોહની જે અનેક પ્રકારની ચેષ્ટાઓ છે એમાં આ સુખ બુદ્ધિ છે, કર્તા બુદ્ધિ છે, એ મુખ્ય છે. કર્તા બુદ્ધિ અને સુખ બુદ્ધિ, એ કર્તા બુદ્ધિ પણ સુખ બુદ્ધિને લઈને ઊભી થાય છે. મૂળમાં તો પ્રયોજનનો જે વિષય છે એ તો સુખનો જ છે, કરતા પણ આવો ને. એટલે આના ઉપર મુખ્ય ધ્યાન થઈ ગયું છે. અલ્પ પણ સુખેચ્છા, પણ હજી તો જ્ઞાની અત્યાર નથી, અમે તો હજી મુમુક્ષુ છીએ. અને અલ્પ પણ સુખેચ્છા ના લઈએ, શરત થોડી આકરી છે. આ શરત થોડી કઠણ શરત છે, કેમ કે અહીંયા એક નિર્ણય કરવો છે કે સુખ છે કે નહીં. ત્યાં મૂળમાં સુખ જ નથી. કોઈ પણ પુદ્ગળ પરમાણુની કોઈ પણ પ્રકારની કોઈ પણ કાળની અવસ્થામાં કોઈ પણ પ્રકારે સુખ નથી. જે જળ છે અને સુખ રહી છે એમાં જે સુખની કલ્પના છે, એ કલ્પના જીવને પોતાના આનંદ સુખ ભર્યું છે એનો મોટો પ્રતિબંધ છે. એ દરવાજો બંધ કરી આગળ મારી દેવાની વાત છે. જ્ઞાન દિશામાં તો સ્વચ્છંદ ચાલ્યો જાય છે. જ્ઞાન દિશા શરૂ થાય છે. આ તો સ્વભાવની વાતો છે. સ્વભાવ છે એ વિભાવનો ક્ષય કરણશીલ છે. પછી મૂળમાંથી જ કાપવાની વાત હોય ને, એનો ક્ષય કરવાની વાત છે. ભલે પહેલાં ઉક્ષમ થાય છે, પણ હેતુ તો એનો ક્ષય કરવાનો છે મૂળમાંથી. સૂક્ષ્મ ચર્ચા કરશે, પહેલાં બોલ ઉપર તો સૂક્ષ્મ ચર્ચા કરે છે. બીજું છે પરમ દૈન્યતાની ઓછાઈ. પરમ વિવેક કહો, પાઠાંતર કોઈ જગ્યાએ પરમ વિનય પણ આવ્યું છે. એટલે પરમ વિનયની ઊંચાઈ, સત્પુરુષ પ્રત્યે પરમ વિનય જે હોય છે એની અંદર ઓછપ હોય છે, વિરોધતા હોય છે એ પ્રશ્ન નથી તરસતા. કેમ કે એને તો મુમુક્ષુ કેમ કહેવા, પણ વિનય કરતા હોય છતાં એ વિનયની અંદર ખામી હોય, ઓછપ હોય, તો એ પણ એને માર્ગની પ્રાપ્તિને રોકનારું એક પ્રબળ કારણ છે. નાનીનો ખ્યાલ આવ્યો ને કે રોગ સંજ્ઞામાં હજી ચાલે છે, રોગ સંજ્ઞામાં એ ઓછપ રહે છે, એ વાત છે. વિષય એ વિષય પણ વિષય સરખી રીતે ચર્ચા છે. અને પદાર્થનો નિર્ણય, પદાર્થ એટલે નિજ તત્વ, જીવ તત્વ, પોતાનું જે સ્વરૂપ છે, શુદ્ધ જીવાસ્તિકાય, એનો જે નિર્ણય થવો જોઈએ સ્વસ્વરૂપે, એનો જે નિર્ણય નથી થતો, એવું મતિમાં વિપર્યાસ કામ કરે છે. કે જેને લઈને જ્ઞાન પોતે જ પોતાના સ્વભાવના નિશ્ચયમાં આવી શકતું નથી. એ ત્રણ કારણો માર્ગની પ્રાપ્તિને રોકનારા છે. શું એ નિર્ણય લઈ લીધો પહેલાં, સ્વાનુભવ પહેલાંથી નિર્ણયની ભૂમિકા છે, એના એક કારણ રૂપે નાખી
દીધી.
કારણ કે એ નિર્ણય ગુરુનો મતે વિપર્યાસી સુખેચ્છા હોય, અન્ય પદાર્થમાં સુખેચ્છા હોય તો મતે વિપર્યાસ આવે, નિર્ણય કેવી રીતે થાય? કેમ કે પદાર્થ તો અનંત સુખનું ખાણ છે, સ્વ પદાર્થ તો અનંત સુખની ખાણ છે, તો એનો નિશ્ચય જે થાય છે તરવલો નિશ્ચય તો ટળે રહે નહીં, કેવી રીતે બને? નિશ્ચય તો તૂટી તૂટવો જ જોઈએ. એ બધા કારણો ટાળવાનું બીજ પછી કહેશું, તે પહેલા તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. ત્રણેય કારણની ચર્ચા કરે છે કે ત્રણેય કારણોને ટાળવાનું બીજ તો પછી વાત કરીએ, પણ પહેલા એક એકને ચર્ચી લીધી એમ કહે છે શું, અને પછી બીજા બીજી વાત કરશું. પણ એમને ભજન એટલું બધું આ વાત ઉપર લીધું છે કે નીચે લખે છે પોતે, અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. નીચેથી પાંચમી લીટી છે, છૂટી પાડે છે એક જ લીટી, એક લીટી એને છૂટી પાડી દીધી છે પોતે પત્રની અંદર, કે આ વાત જે કરવી છે એમાં અમે ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. એમ નથી કે આ વાત અધરથી કરી રહી છે, જે શાસ્ત્રની અંદર મર્મ છે એને જેને ગૂઢ શાસ્ત્રાર્થ જેને કહેવામાં આવે છે એ અમે આ પત્રની અંદર પ્રતિપાદન કર્યો છે. એટલે એમ કહ્યું છે કે તમે વારંવાર વિચારજો, આ પત્રને તમે વારંવાર વિચારજો, અને અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી તમને વિચાર બતાવશું. અહીંયા જે લખ્યું છે એ તો પત્રની મર્યાદામાં લખ્યું છે, પણ એનો જે એની પાછળ અમારો જે વિચાર ભૂમિકા છે વિશાળ, એ તમે સમાગમ શીખશો તો તમને બતાવશું કે આની અંદર કેટલી કેટલી વાતો રહેલી છે. એમ કરીને મુમુક્ષુને મોક્ષ પામવાનું મૂળ ક્યાંથી છે એની લાઈન ભરી લીધી દીધી છે. આ 254 નંબર નેત્ર સ્વરૂપ નિર્ણય થશે ને, નેત્ર ઉઘાડો હશે ત્યારે શું કરે છે? સિદ્ધાંત શાસ્ત્ર વાંચેલી હશે કે આત્માનું મૂળ સ્વરૂપ કેવું, કે અનંત ગુણનું એક સ્વરૂપ, એક રૂપ જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે આત્માનું સ્વરૂપ બતાવ્યું છે, એમાં જે ભાવ લીધો છે કે જેને દ્રવ સ્વભાવ કહેવામાં આવે છે એ આત્માનું સ્વરૂપ છે. નિર્ણય થઈ ગયો, કાંઈ નિર્ણય તો પોતા રૂપે પ્રતિભાસવા લાગે ત્યારે એને નિર્ણય થયો કહેવાય, સ્વરૂપે સ્વયંરૂપે પ્રતિભાસવા લાગે ત્યારે એને નિર્ણય થયો કહેવાય. એ નિર્ણય તો થતો નથી, એને શાસ્ત્રથી નક્કી કરી દે છે. એ તો એવી રીતે તો કોઈ ન તો એનો ઉપદેશ બોધ લાગે છે, ન તો એનો સિદ્ધાંત બોધ લાગે છે, બેમાંથી એક બોધ એને લાગતો નથી, કેમ કે ભૂમિકા નથી બોધ ગ્રહણ કરવાનો. વિચારવા જેવો વિષય છે, વિચારમાં મૂકી દે એવો વિષય છે.